વિરાટની રાજધાનીની ભાગોરે એક સમીવૃક્ષ છે અને નજીકમાં જ સ્મશાન છે. પાંડવોએ પોતાના શસ્ત્રો અસ્ત્રોને એક વર્ષ સુધી સુરક્ષિત રાખવા માટે આ સમીવૃક્ષની પસંદગી કરી હતી. સૌએ પોતપોતાના શસ્ત્રો ધરતી પર મૂક્યા પછી સહદેવે તે સૌને ખીજડાના એ ઝાડમાં એક બખોલ હતી તેમાં ગોઠવી દીધા. પછી મસાણમાંથી એક અડધું પડધું ભરેલું મરદું લાવીને તે બખોલ પર ઢાંકી દીધું. ભૂત પ્રેતથી ડરતા તે વખતના પ્રાકૃત જનસમાજને એ શસ્ત્રોથી આગા રાખવાનો આ એક કિમ્યો હતો. ઉપરાંત યુદ્ધને અને મૂળદાને કાર્યકારણ સંબંધ છે તે સ્પષ્ટ સત્યને વધુ સ્પષ્ટ કરવાનો પણ આ કિમ્યો કેમ ન હોય. હવે બધા ભાઈઓ પોતપોતાની બીજી બાજી ખુલ્લી કરે છે. વિરાટના દેશમાં પોતે કયા ગુપ્ત નામે વસવું અને શું કરવું તે સૌએ નક્કી કરી રાખેલ છે. યુધિષ્ઠિરની યોજના વિરાટની રાજસભામાં ખુદ વિરાટના પોતાના જ એક સાથી અને સલાહકાર તરીકે જોડાઈને રહેવાની છે. તે કહે છે કે હું વિરાટનો સભાસ્થાર થઈને રહીશ. પાંડવો વનમાં ગયા તે પહેલાં પોતે યુધિષ્ઠિરનો ખાસ માણસ હતો. અક્ષિવિદ્યામાં પાસા નાખવાની કરામાં ધ્રુત ખેલનમાં પોતે પ્રવીણ છે. ધ્રુતનું રહસ્ય પોતે ખુદ યુધિષ્ઠિર પાસેથી જ શીખેલ છે વગેરે રજૂઆત તે વિરાટની પાસે કરશે. અને તે જણાવે છે પોતાના માટે નામ પણ તેણે પસંદ કરી રાખેલ છે. કંક કોણ કોને ઓળખે છે? વિરાટના આ જગતમાં કોઈ કોઈને ઓળખતું નથી એવો ધ્વનિ ઉત્પન્ન કરવા માટે જ કદાચ આ નામ જોડી કાઢ્યું હશે. ભીમસેન પાંડવો વનમાં ગયા તે પહેલાં પોતે પાંડવોનો રસોયો હતો અને ખુદ ભીમસેન પાસેથી મોટા મોટા રાજ રસોડા ચલાવવાની કળા શીખેલ છે. એમ કહીને વિરાટના મહાન આસનો એટલે કે રાજ રસોડાનો નિયામક બનવા માગે છે. બલ્લવ એવું નામ તે પોતા માટે પસંદ કરે છે. સહદેવ વિરાટના દરબારી ગોધણોના ગણક અને સંરક્ષક તરીકે અને નકુલ વિરાટની રાજ હયસારાના નિયામક તરીકે ગોઠવવાની ધારણા રાખે છે. ગ્રંથિક અને તંતીપાલ એવા નામો પણ તેમણે પસંદ કરેલા છે. સૌથી વધુમાં વધુ વિકટ પ્રશ્ન અર્જુન અને દ્રૌપદીનો છે. ગાંડીવ ધનવા સીરી તે છુપો રહી શકશે? ધનુષની દોરી ખેંચી ખેંચીને તેના જમણા અંગૂઠાએ અને એની જમણી તર્જનીએ મોટી આંગળીઓએ લાખો સામાન્ય અંગૂઠાઓ કે તર્જનીઓ વચ્ચે તરી આવે એવી વિશિષ્ટતા ધારણ કરી છે. વળી ડાબા હાથના કાંડા પર ધનુષ્યની દોરીએ ત્રિવલ્લી કીર્તિ રેખા જેવા કાપા પાડેલા છે તે કેમ કરીને છુપાવી રખાશે? બીજી બાજુ જેના હાથની ઉમેદવારીની સ્પર્ધામાં એક વખત આખું ભારત વર્ષ ખરભરી ઉઠ્યું હતું તે જાજરમાન દ્રૌપદી ક્યાં સમાશે? રાજસભાઓમાં અને વનોમાં હજારોએ તેને જોયેલી છે અને વ્યક્તિત્વ અને મુખમુદ્રા તો એવા કે એકવાર જોયા પછી અંતર પર સદાને માટે અંકિત થઈ જાય. આવી નારાયણી દુર્યોધનના ગુપ્તચરોની બાજ જેવી આંખોથી પૂરા 12 મહિના સુધી અણડીઠી અને અણઓળખી રહે એવી કઈ તરકીબ છે, પણ બંને પોતપોતાને માટે પુખ્ત વિચાર કર્યો છે, જ્યાં એમની કોઈ પણ તપાસ ન કરે ત્યાં તેઓ છુપાશે. ના ના, છુપાશે એ શબ્દ પણ અહીં અસંગત લાગે છે. સૌની આંખો એમના પર પડે એવી રીતે ચોરે ધારે રહેશે, ખુલ્લા ખુલ્લા સરેઆમ પણ રહેશે એવા સ્વરૂપે અને એવી સ્થિતિમાં કે આવે ઠેકાણે અને આવા સ્વરૂપમાં તેઓ હોય તેવો વિચાર તેમના કોઈ મિત્રને કે શત્રુને સ્વપ્ને ન આવે. ભારતનો અજોડ બાણવરી નૃત્ય કરામાં પાવરધો છે. ગાંડીવનો ધારણ કરનારો વીણા વગેરે વાઘોને પણ એટલી જ આસાનીથી રમાડી શકે છે. અર્જુન નૃત્ય આચાર્ય ગાયન આચાર્ય થશે, પણ કોનો? વિરાટના એક ખોબા જેવડા અને કિંચક અને એના મલ્લોની ધાકથી મુક્ત રીતે શ્વાસ માંડ માંડ લઈ શકતા રાજ્યમાં નૃત્ય અને ગીત શીખવાના ઉમરકા કોણ ધરાવતું હશે? કોઈ જ નહીં, પ્રજાજનોમાંથી તો કોઈ જ નહીં. અર્જુનની યોજના તો વિરાટ રાજના પ્રસાદના ગાયન આચાર્ય અને નૃત્ય આચાર્ય થવાની છે, પણ રાજમહેલના એકાંતમાં પુરુષ નૃત્ય આચાર્યોને 12 મહિના રહેવા દેવાની વાત બાજુએ રહી, પ્રવેશ પણ કોણ આપશે? અર્જુને આનો વિચાર કરી રાખ્યો છે. 5 વર્ષ પોતે સ્વર્ગમાં ઇન્દ્ર પાસે રહ્યો હતો, તે દરમિયાન ઉર્વશીએ તેને સંગીત નૃત્ય આદિ વિદ્યામાં નિપુણ કર્યો હતો. તેની સાથે 1 વર્ષના નપુસંક તત્વની સજા પણ તેણે કરી હતી. શાપ આપ્યો હતો, એ સજા આજે તેના માટે એક મહાન આશીર્વાદરૂપ બની ગઈ. રૂહનલા એવા નામ સાથે ગાયન વાદન નૃત્યના એક ષંઢ નપુસંક અધ્યાપક તરીકે વિરાટના રાજપ્રસાદમાં ગોઠવાઈ જવાની પોતાની ધારણા અર્જુને જ્યારે રજૂ કરી, ત્યારે ચારેય ભાઈઓ અને દ્રૌપદીના વિસ્મયનો પાર જ ન રહ્યો. અને એવો જ વિસ્મય સૌને તે વખતે થયો જ્યારે હજારોના નમન ઝીલવા ટેવાયેલી ગર્વ ગૌરવ મંડિતા રાજરાણી દ્રૌપદીએ પોતે વિરાટની પત્ની સુદેષ્ણાની સૈરંદ્રી બનીને અંગત પરિચારિકા બનીને વિરાટના રાજમહેલમાં ગોઠવવા માંગે છે એવી પોતાની બાજી છતી કરી. આમ 6-6 જણ વિરાટના રાજમહેલમાં ગોઠવાઈ ગયા. જગતને નિસ્બત છે ત્યાં લગી જાણે કદી જન્મ્યા જ નહોતા. જાણે એકાએક તેમના પગતરેની ધરતી ફાટી અને પરના 5મા ભાગમાં તેઓ હતા ન હતા થઈ ગયા. અને એ તો કહેવાઈ જ ગયું છે કે તેમની સાથે વનવાસના વર્ષો દરમિયાન જે રસાલો હતો, નોકર ચાકર રથો સ્ત્રીઓ બ્રાહ્મણો વગેરે હતા, તે બધાને તો તેમણે ક્યારનાએ 2 ભાગમાં વહેંચીને રવાના કરી દીધા હતા. અડધા ભાગને દ્વારકામાં, અડધા ભાગને દ્રુપદ રાજાના પાંચાલ દેશમાં સૌને કહેવામાં આવ્યું હતું કે પાંડવો એક સવારે અમને મૂકીને ચાલ્યા ગયા. એટલું જ કહેવું, પણ એવી સૂચના ન કરી હોત તો પણ તે લોકો સી બાતમી આપી શકવાના હતા? તેમને કશી ખબર જ નહોતી. અને તેમના કોઈ એકાદને ખબર પણ હોત તો પણ વનવાસના 12 વર્ષના અપાર કષ્ટો જેમને ખાતર પોતે સ્વેચ્છાપૂર્વક સહન કરેલા તેમના પ્રત્યે ખુટલાઈ કરવાનું સ્વપ્ન પણ તેને કેમ કરીને આવત?